તારીખ 10/12/1997 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 212
14મો પાનો પોતાનું સ્વરૂપ સાક્ષાત કેવી રીતે થાય તે કહેવામાં આવે છે એમ કરીને વાત લીધી છે. પ્રથમ નિર્મમત્વ ભાવથી સંસારનો ભાવ અભો કરે. અભો શબ્દ એ ગુંઢુંડારી શબ્દ છે, પણ ગૌણ કરે, મોણો પાડે, નિરસ કરે. તે સૌથી પહેલા એમ લીધું છે કે નિરસતા બીજી ઉદાસીનતા. સંસાર ભાવોને સૌથી પહેલા ઉદાસીનતા આવવી જોઈએ. છે નાસ્તિનો વિષય, પણ પોતે ઊભો છે ત્યાં. ક્યાં ઊભો છે? સંસારના રસમાં ઊભો છે. જ્યાં સુધી જીવ સંસાર રસમાં ઊભો છે, સંસાર તરફના પરિણામોનો રસ, તે સંસાર રસ, ત્યાં સુધી જીવને સ્વરૂપ પ્રત્યે આવવામાં અવરોધ છે. એ ભાવનો અવરોધ છે, પ્રતિબંધ છે. કેમ કે સ્વરૂપ પ્રત્યે આવવામાં સ્વરૂપ રસ જોઈએ. સ્વરૂપ રસ અને સંસાર પ્રત્યેના પરિણામોનો રસ વિરુદ્ધ છે, વિરુદ્ધ છે. એટલે સૌથી પહેલા તો જે રસ છે એ મોળો પડવો જોઈએ. જે લોકો નથી સમજતા એ ત્યાગ કરી દે છે સંસારની વસ્તુઓનો, જેમાં રસ હોય એ વસ્તુનો ત્યાગ કરે, દીક્ષા લઈ લે છે. વટ એમ નહી, પરિણામોની અંદર રસ મળવો પડવો જોઈએ. પોતાના આત્મકલ્યાણની ભાવનાથી પોતાને આત્મકલ્યાણ કરવું છે, સંસારથી મુક્ત થવું છે, એ ભાવનાને વશ, મુક્ત થવાની ભાવનાને વશ. આ વેદનામાં એ તો છે, વેદનાથી સંસાર રસ મળવો પડે છે. સૌથી પહેલા એ વાત છે. કેવી રીતે કરે તે કહેવામાં આવે છે. નિરસતા કેવી રીતે કરે? કે જે દ્રશ્યમાન છે તે બધું રૂપી અને જડ છે, તેથી મમત્વ ન કરવો. જે દેખાય છે એ બધું જડ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જડ પદાર્થ છે, રૂપી પદાર્થ છે. જીવ પોતાને ભૂલીને એમાં મમત્વ કરે છે અને રસ લે છે, એ એને પરિભ્રમણનું કારણ છે. એટલે ત્યાંથી એને નિરસતા આવવી જોઈએ, ભાવભ્રમણના ભયથી. સાથે કે જે બધું જડ તેમાં પોતાને માનતા સુખ શું? જેમાં જેમાં પોતાપણું કરે છે, પોતાપણું માને છે, એમાં સુખ શું થાય છે? ખરેખર તો જીવને ઉપાધિ થાય છે. પોતાપણામાં જે જીવને મીઠાશ આવે છે એ તો કલ્પિત સુખની મીઠાશ છે, વાસ્તવમાં ઉપાધિ છે. આત્મા જે મૂળ સ્વરૂપે નિરુપાધિક ચૈતન્ય છે, એના ઉપર ભાર પડે છે, વજન આવે છે, વજન લાદવામાં આવે છે ઉપાધિનો. અને એ ઉપાધિ શેમાંથી થાય છે? કઈ સમજાતો નથી. આ તો એટલો જ નથી, એ ઉપાધિ મમત્વને લઈને છે. ઉપાધિ છે એ મમત્વને લઈને છે. મમત્વ નથી ત્યાં ઉપાધિ નથી, મમત્વ છે ત્યાં ઉપાધિ છે. છાપાના સમાચાર વાંચીને કઈ ઉપાધિ નથી થતી, પણ પોતાની વાત કઈ પણ આવે એટલે તરત ઉપાધિ થાય. એવી રીતે શરીર જડ તેમાં મમત્વ ન કરવું, ક્યાંથી કુટુંબ પરિવારમાં તો મમત્વ ન કરવું, પણ શરીર જે જડ છે પોતાનું કહેવાય છે, પોતાનું કહેવા પૂરતું છે તો જડ છે, એમાં પણ મમત્વ ન કરવું. સાથી કે શરીર આદિ જડ તેમાં પોતાને માનતા સુખ શું એમાં પણ ઉપદ કરે છે. શરીરને લક્ષે શરીરનું પુમા પોતાપણું કરીને પણ જીવ ઉપાધિ જ કરે છે. વળી રાગ દ્વેષ મોહભાવ અસાતાભાવ તૃષ્ણાભાવ કોઈ પણ પદાર્થને ઈચ્છવો અવિશ્રામ ભાવ અસ્થિર ભાવ દુઃખ ભાવ આકુળ ભાવ ખેદ ભાવ અજ્ઞાન ભાવ છે. તેથી હે છે આ બધા ભાવ છે એ અજ્ઞાન ભાવ છે, એમાં ક્યાંય જ્ઞાન નથી. અવિશ્રામ એટલે શું? સ્વરૂપ છે એ વિશ્રામ ધામ છે, સ્વરૂપ છે એ વિશ્રામ ધામ છે. એટલે ધ્યાનસ્થ અવસ્થામાં પરિણામ સ્વરૂપમાં વિશ્રામ લે છે. શું કરે છે? સ્વરૂપમાં પરિણામ વિશ્રામ લે છે, અને સ્વરૂપથી બહાર જે પરિણામ ગયા એ બધા અવિશ્રામ ભાવ છે. કેવી રીતે વધારે સ્પષ્ટ કરીએ તો ગમે તે કામમાં થાક કેમ લાગે છે? માણસ સુવાને આરામ માને છે, વિશ્રામ માને છે. સૂતા સૂતા થાક નથી લાગતો. જો સૂતા સૂતા થાક ન લાગતો હોય તો કોઈ ઉભો જ ન થાય, કોઈ જ રહે નહીં. મારે સૂતા સૂતા થાકી જવાનો, બેઠા બેઠા પણ થાકી જવાનો, ઉભો રહેતા પણ થાકી જવાનો, ચાલતા પણ થાકી જવાનો. કઈ એવી શરીરની અવસ્થા છે કે જે અવસ્થા મને થાક થઈ લાગતો? જે અવસ્થામાં આરામમાં ન હોય ત્યાં પણ થાક લાગે છે. એટલે એ અવિશ્રામ ભાવ છે. કેવો છે? ક્યાંય સ્વરૂપ સિવાય વિશ્રામ છે જ નહીં. વિશ્રામનું ઠેકાણું જ એક જ છે, પોતાનું સ્વરૂપ. શાંતિથી એમાં ઠરી જાય તો એમાં જે સુખ ચેન ને આરામ છે એ જગતમાં ક્યાંય નથી. એટલે જેટલા પરિણામ બધા બહાર જાય છે બધા અવિશ્રામ ભાવ ભાવ છે બધા જ. થાક આપનારા છે અને બધે અસાતા જ થાય છે, ક્યાંય સાતા નથી. સૂતા સૂતા અસાતા થશે, બેસતા બેસતા પણ અસાતા થશે. આમ બેઠા છે તો આમ બેસવાનું, આમ બેઠા હોય તો આમ બેસવાનું, આમ બેઠા હોય તો આમ બેસવાનું, ક્યાંય સા નથી. જુઓ પગ ફેરવવો પડે છે. ભગવાનની પ્રતિમા છે આપણે પદ્માસનમાં જોઈએ છીએ, બે આસન છે, એક પદ્માસન અને એક ખડગાસન. ખડગાસન ખડગ એટલે તરવાર, તરવાર નામ ઉભી રાખો એવી રીતે ઉભા ધ્યાનમાં છે. અહીંયા સ્વરૂપમાં વિશ્રામ છે એટલે ઈ આસન નથી છૂટતા, એ આસન નથી છૂટતા, એમને એમને જ રહી જાય. કેમ કે સ્વરૂપમાં વિશ્રામ છે, વિશ્રામ ભાવ છે. શરીરમાં હું પણ અવિશ્રામ ભાવ છે. આ બધા ભાવ એ છે, રાગ દ્વેષ મોહ ભાવ એ છે, અસાતા ભાવ એ છે, કૃષ્ણા ભાવ એ છે, અવિશ્રામ ભાવ, અસ્થિર ભાવ, ચંચળતા. ચંચળતાથી પણ થાક લાગે, આકુલતા વધે. માણસ કોઈ પાગલ થાય છે, ગાંડા ગાંડા માણસ થાય છે, એમાં શું વધે છે ખબર છે? ચંચળતા વધે છે. બહુ સ્પીડમાં વિચારો વધી ગયા પછી એની અમુક લિમિટ ઓળંગી ગયા પછી જ્ઞાન પણ આવે. એટલી બધી સ્પીડમાં પહેલાં વિચારો ચાલતા હોય એનો પૂર્વ ભૂમિકામાં પહેલાંના સ્ટેજમાં, પછી પાગલ પણ આવે. જેટલી અસ્થિરતા વધારે એટલું દુઃખ વધારે. અને અતિ આકુલતાનું પરિણામ જ્ઞાન પણ છે, બીજું કઈ નથી. અતિ આકુલતા એ અસ્થિર ભાવ છે, દુઃખ ભાવ છે, આકુળ ભાવ છે, ભેદ ભાવ છે, અજ્ઞાન ભાવ છે, એ બધા હે છે. ત્યારે ઉપાદેશ શું છે એની સામે, એટલા ભાવોની સામે, કે આત્મભાવ, જ્ઞાન માત્ર ભાવ, ઉપાદેશ, શાંત ભાવ, વિશ્રામ ભાવ, સ્થિરતા ભાવ, સ્વરૂપમાં લીનતા, અનાકુળ ભાવ, આનંદ ભાવ, તૃપ્તિ ભાવ, એ નિજભાવ છે, તેથી ઉપાદેય છે. આ બધા ભાવો છે નિજભાવ છે, આત્મભાવ છે, માટે આ ભાવો બધા ઉપાદેય છે. આત્મ પરિણતિમાં આત્મા છે. આત્મા ક્યાં છે? આત્માકાર જે પરિણતિ છે ત્યાં આત્મા છે. હું છું એવી પરિણતિ વડે આત્મા પ્રગટે, સ્વરૂપમાં હું પણ, સ્વરૂપમાં હું પણ કરતા આત્મ સ્વરૂપ પરિણતિમાં પર્યાયમાં પ્રગટ થાય છે, એટલે સ્વરૂપાકાર પરિણામ થાય છે. પરિણામનો એવો સ્વભાવ છે કે જેમાં હું પણ કરીને અવલંબન લઈએ પ્રકાર થઈ જાય. જેમ કે મને લાગ્યું, મને કડવું લાગ્યું તદાકાર, મને મીઠું લાગ્યું તો તદાકાર, એમ હું છું એવી પરિણતિ વડે આત્મા પ્રગટે. એટલે આત્મામાં હું પણ કરે જ્ઞાનથી, જ્ઞાનમાં હું પણ કરે હું. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું આવશ વચન, એવું એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. એ આપણે સમ્યક્ત્વના આર્ટિકલમાં એ વાત લીધી છે, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. આત્મામાં પોતામાં પરિણતિ આવી, હું છું પણાની માન્યતા, ચૈતન્ય પદમાં, સ્વપદમાં હું છું પણાની માન્યતા, તે સ્વપદનું સાધન છે. સ્વપદ પ્રાપ્ત થાય, નિજપદ પ્રાપ્ત થાય એનું સાધન શું છે? કે સ્વરૂપમાં હું પણ કરવું. તે ઓળખાણથી, ઓળખાણ પૂર્વક પરિણતિ થઈ હોય પછી લીનતા આવે હું પણાની. કેમ કે જે ઓળખાણ છે ને એમાં આત્મા પોતાપણે જણાય છે, જે નિશ્ચય થાય છે સ્વરૂપનો, પ્રતિભાસ આવે છે, એમાં પોતાપણે પ્રતિભાસ આવે છે, હું આવો છું એમ પ્રતિભાસ આવે છે. તેનું પેલું લક્ષણ જ છે. આત્મા જણાય છે એટલે કોક જણાય છે એવું નથી, જેવો કોઈ જણાય છે એવો પોતે પોતાપણે જણાય છે એમ આવે છે. આ સ્વપ્ન જ આવે છે, હું આવો છું એમ ઓળખાય છે. હું પણ આની વાત મુખ્ય છે એની અંદર. અને સમ્યક દર્શન નો વિષય અસ્તિત્વ છે, અને અસ્તિત્વ નો ભાવ એટલે હું પણ આનો ભાવ, અસ્તિત્વ નો ભાવ એટલે હું પણ આનો ભાવ. હવે આ અનુભવ પ્રકાશ કેમ વંચાય એની વાત કરો. આ તો આપણે શું છે શબ્દોના અર્થ કરીએ છીએ, પ્રેક્ટિકલ સાઈડ થી લ્યો તો એમ કરતા જવું પડે. પરિણામમાં જે કઈ વચન છે તદ અનુસાર પરિણામનો પ્રયાસ થવો જોઈએ, એને અમલીકરણ છે. જેમ કે પરિણામમાં હું 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 તો થાય છે કે નહીં, તો કે છે તું તારામાં હું પણ કરને, રાગ શરીર કે બીજું કોઈ પણ પદાર્થ ત્યાં હું પણ એને નિષેધ કર્યો, હું પહેલા નિષેધ કર્યો. હવે જ્ઞાન ને પકડીને, કેમ કે એક જ જગ્યા ખુલ્લી છે, જ્ઞાન ને પકડીને તો આત્મામાં તારા પોતામાં જ હું પણ કરને એમ કે છે. ભગવાનની દિવ્ય ધ્વનિ ચાલુ હોય ત્યારે કેટલાય જીવોને નિર્વિકલ્પ દશા આવી જાય. પછી ભક્ત સાંભળે, ભગવાનની વાણી તો ચાલુ છે અને નિર્વિકલ્પ દશા વાળાનું સાંભળવાનું બંધ થયું તો એને ભગવાનની વાણીનો અનાદર કર્યો કે નહીં? ખરો આદર એને કર્યો,
અમલ કર્યો.
હા, ભગવાનની વાણીએ જે કહ્યું તે એને કરી બતાવ્યું. બસ
બીજો એ સાંભળ્યું અને
કરી બતાવ્યું, એને પરિણમન કર્યું એવું. અને તે જ આજ્ઞાધીનતા છે, તે જ આજ્ઞાનું આધીન પણ છે. અથવા તે જ આજ્ઞામાં એકતાનપણું છે. એ આજ્ઞામાં એકતાન થવું સુલભ નથી એમ કે છે. શું આજ્ઞામાં એકતાન થવું સુલભ નથી, દુર્લભ છે. પ્રણમી જાય છે ભગવાનની આજ્ઞા પ્રમાણે, પ્રણમી છે એમ. આવા અધ્યાત્મના અનુભવના ગ્રંથ વાંચતા વાંચતા પરિણામમાં પ્રયત્ન ચાલુ કરવો જોઈએ. એ જ વખતે, કેમ કે આપણે વાંચવા નથી બેઠા, ખાલી કામ કરવા બેઠા છે એમ લેવાનું છે. અનુભવ કરવાનો વિષય છે, એ અનુભવ કરવા માટે આવી બધી વાતો લખી છે. સાદી સાવ, કઈ ન્યાય લોજિક એવું કઈ આવે નહી. હું છું એવી પ્રતિ વડે આત્મા પ્રગટે, આટલી વાત આવે. હું છું હું છું હું છું હું છું કરી દે કામ ચાલુ. અને એવી રીતે ચાલુ કરે, એક લયે, કેવી રીતે? એક લય થી ઉપડે. મને બહુ સરસ લીધું છે પરદેવે, પત્ર કહેવાય. શ્રુત ધર્મે મને દ્રઢ રહે, જ્ઞાન ક્ષેપક 395 કેટલા બધા સરસ શબ્દો વાપર્યા છે. પણ સિદ્ધાંતકાર કહે છે કે સ્નેહનું કારણ તો સંસાર પ્રત્યય છે. એ તો ઓલું દ્રષ્ટાંત આપ્યું છે ને મન વહી મહિલાનું વાલા ઉપર, એ તો એ દ્રષ્ટાંત તો એમ કહે છે કે સંસાર પ્રત્યય વાત છે. અત્રે તો તે અસંસાર પ્રત્યય કરવાને અર્થે કહેવું છે. માટે તે સ્નેહલીનપણે પ્રેમપણે સ્મરણપણે ધ્યાનપણે ઈચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. પછી આ બાજુ છે ફરીને સત્પુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ તેને વિશે પરિણમિત કરવા કહે છે, તે સત્પુરુષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે જે ધર્મ, તેમાં સર્વ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ કયો છે તે સર્વથી ઉદાસીન થઈ હવે લખે છે એક લક્ષ્યપણે એક ધ્યાનપણે એક લયપણે એક સ્મરણપણે એક શ્રેણીપણે એક ઉપયોગપણે એક પરિણામપણે સર્વવૃત્તિમાં રહેલો જે કામ્ય પ્રેમ એટલે ઈચ્છારૂપી પ્રેમ તે મટાડી શ્રુત ધર્મરૂપ કરવાનો ઉપદેશ કર્યો છે. એ કામ્ય પ્રેમથી અનંત ગુણ વિશિષ્ટ એવો શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે. તથાપિ દ્રષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી, જેથી દ્રષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધીનો પ્રેમ કયો છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી, એની હદ નથી કોઈ સિદ્ધાંતની હદ નથી, સંસારના પ્રેમની હદ છે એમ કે છે. દ્રષ્ટાંતની સીમા છે હજી, અહીંયા તો કોઈ સીમા જ નથી એમ કે છે. એમનું કેવું શું છે કે તારા જે પરિણામ સંસાર બાજુ ઢળે છે, હવે જો તને આ શ્રુત ધર્મ જે છે આજે ભગવાને કહેલો સંભળાવ્યો તે ધર્મ છે, સત્પુરુષે તને સંભળાવેલો ધર્મ છે, એ બાજુ તને એ જ વલણ બદલાય તો એ પ્રકાર આખો જ બેહદ ઉપડે એમ કે છે. યશોદ બીજીજીના આ પદ ઉપર એમણે લખ્યું છે, એવા ધર્મ પ્રત્યેના પરિણામ જાય કે જ્ઞાનનું વિક્ષેપ બંધ થઈ જાય, જ્ઞાનનો ઉપયોગનો વિક્ષેપ બંધ થઈ જાય તેને જ્ઞાન અક્ષેપક વંત કહ્યું છે. ક્ષેપક એટલે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ થવો, વિક્ષેપ એટલે વધારે ડિસ્ટર્બ થવો, અક્ષેપ એટલે ડિસ્ટર્બ મટી જવો. આઠ દ્રષ્ટિની સજા ઉપર એમણે આ કેશો વિજયજી આ બધા પદો રચ્યા છે. મૂળ શાસ્ત્ર હરિભદ્રાચાર્યનું છે. આઠ દ્રષ્ટિની સજા આપણે સમુચ્ચય છે ને, યોગ દ્રષ્ટિ સમુચ્ચય શાસ્ત્રનું નામ છે, યોગ દ્રષ્ટિ સમુચ્ચય. અને કૃપાળુદેવે વિશ્વ જે સંસ્કૃતના શાસ્ત્રોનું લિસ્ટ બનાવ્યું એમાં એનું માગ્યું છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય. હું છેલ્લી વખત કલકત્તા ગયો ને ત્યાંથી હું લેતો આવ્યો હતો. ડોલરભાઈનું છે, ચાલે છે તે ભાવનગરી વાંચું છું. સાત દ્રષ્ટિ વાંચી છે, હજી આઠમી બાકી છે. એમાં છઠ્ઠી દ્રષ્ટિ કાંતા દ્રષ્ટિ કરીને છે, એમાં આ પદ એમણે લખ્યું છે. અક્લેશ ભાવ લીધો છે, ક્લેશ રહિત ભાવ. એટલે અનુભવ પ્રકાશ ગ્રંથ છે એ એવા પ્રકારનો ગ્રંથ છે. વાત સાવ સાદી સિદ્ધિ લીધી છે પણ તું એમ કરતો જાય એમ કે છે. હું 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 પરિણામથી પરિણતિ, હું પણાની સ્વરૂપમાં હું પણાની પરિણતિ ઊભી કરતો એમ કેવું છે. અને એ પરિણતિ ક્યારે ઊભી થાય? એક લયથી તું કામે લાગે ત્યારે. ભાવનાથી પરિણતિ થાય છે. શેનાથી થાય? આપડે આવી ગયો આગળ. નિરંતર સ્વરૂપ ની ભાવનામાં મગ્ન રહે તો ચિત્ત પરિણતિ પ્રગટે. ભાવનાથી પરિણતિ થાય છે. પ્રેક્ટિકલી એમ જ છે. બહારની સંસાર પરિણતિ પણ એ ભાવનાથી જ થઈ છે, સંસાર ભાવનાથી થઈ છે. જોજો તમે, આપણે આપણી વાત લઈએ. નાનપણમાં રમ્યા, રમવાની ઉંમર હતી ત્યાં સુધી. પછી ભણવાની ઉંમરમાં એવા ભણ્યા, ભણવાની ઉંમર હતી ત્યાં સુધી. ત્યાર પછીનું જે જીવન છે એ આપણા લોકોનું આર્થિક ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ. બરાબર છે? પૈસાની કિંમત આપણને એ વખતે સમજાય છે. પૈસા શું ચીજ છે અને એની કોઈ કિંમત છે એ આપણને સમજાય છે. પછી પૈસા મેળવવાની ભાવના થાય છે. શું થાય છે? શું થાય છે? કેવી ભાવના થાય છે? પરિણતિ થઈ જાય છે એની. કેમ? કે ખાતા ખાતા એ વિચાર આવે, હાલતા ચાલતા એ વિચાર આવે, 24 કલાક ઘટમાળે નહીં હાલતી હોય છે. પછી આમ કરવું છે, પછી આમ કરવું છે, પછી આમ કરવું છે, પછી આમ. ભાવનાથી પરિણતિ થાય છે. ભાવના શું કરવાથી? કે પૈસાથી સુખ મળશે. બધી જ જાતના સુખ ક્યાંથી મળશે? કે પૈસાથી. એ વાત સમજાય છે. પછી એની ભાવના ચાલે છે. ભાવનાથી પરિણતિ થઈ જાય છે. કેવી પરિણતિ થઈ જાય છે એ આપણને ખ્યાલ આવે છે. કાઢવી મુશ્કેલ પડે. કેવી? એ પરિણતિ તોડવી પરસેવો ઉતરી જાય. એ વાત છે. કોઈ પણ બાબતમાં એ ભાવના એની ઉપડી એટલે એકલય પણ ઉપડે છે, એકલય પણ ઉપડે એટલે પરિણતિ થઈ જાય છે. કેવી એકલય ત્યાં કરી છે, આપણા ભૂતકાળ તપાસો એટલે ખ્યાલ આવી જાય. ભૂતકાળ તપાસો એટલે ખ્યાલ આવી જાય. હું ઓવર એમ્બિશિયસ હતો, કેટલી પરિણતિ થઈ હશે. 14-16 કલાક કામ કરું, કેટલા, અને ઊંઘમાં એ જ ચાલતું હોય. 14-16 કલાક એક ધારું કામ કર્યા, વાત કરવાની ફુરસદ ન હોય કોઈ ની. આરે મને કોઈ મળવા આવે તો વાત કરવાનો મને ટાઈમ ન હોય, એટલો હું સતત કામ કરવા વાળો. ઊંઘી ગયા પછી ઊંઘમાં એ જ ચાલતું હોય, મને જાગું ત્યારે મને ખ્યાલ આવે કે હું માજી ચાલતું હતું. પાછો લાગી જાવ, સવારના 7:45 થી રાતના 12-1 વાગ્યા સુધી કામ કરવા. આ દુખી થવાનો રસ્તો છે, આ સુખી થવાનો રસ્તો છે, સુખ આત્મામાં છે ને વિશ્વાસ આવ્યો, પછી ચોકડી મૂકી. બહુત જોર સે નિર્ધાર કિયા થા, હમ જો નિર્ણય કિયા થા, નિર્ધાર કિયા થા, બહુત જોર સે કિયા થા. કભી કુછ નહીં ચાહિયે, એક એક યે કામ કર લેના હૈ, ઓર યે કામ હોવે નહીં વહાં તક છોડના નહીં હૈ. યે કામ હમારા હોવે નહીં વહાં તક છોડના નહીં હૈ, વો કામ કરના હૈ ઓર કિયે બિના રહેંગે નહીં ઓર છોડના નહીં હૈ. તો જીતના ઇસકે પીછે લગા થા, ઇસસે જ્યાદા જોર સે ઇસકે પીછે લગ ગયે. જે જોર થી આ બાજુ લાગ્યા થા, એથી વધારે જોર થી આ બાજુ લાગી ગયા. કેમ કે એમાં આ બાજુ તો ચોક્કસ નહોતું, બધું મળશે જેવું કઈ કોઈ ગેરંટેડ તો હતું ને, આમાં વિશ્વાસ આવી ગયો કે આ સ્વાધીન કામ છે, થઈ શકે એવું છે. પછી શું કરવા, છોડીએ. જયારે કોઈ કામ શક્ય છે અને તમે કરી શકો એવી પરિસ્થિતિમાં છે, પછી છોડવાની વાત હોય. ચોક્કસ અનુભવ પ્રકાશ વાંચવાનું નહી, વાંચી જવાનું નહી. આદર એવી રીતે કરવાનો કે હું 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 છું એવી પરિણતિ વડે આત્મા પ્રગટે એટલે પ્રગટવો જોઈએ. પછી હું પણ હું કરીને એ રીતે લાગવું જોઈએ. એમની પદ્ધતિ એવી છે. પરમાત્માને દૂર ન દેખ એમ કરીને હું એટલું બધું સમીપતા લઈ લીધી છે. એ હું 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 પરિણામો એ સ્વપદ ની આસ્તિક્યતા કરી શું કર્યું, સ્વપદ ની આસ્તિક્યતા શ્રદ્ધા કરી. શ્રદ્ધાનું કામ આટલું છે, સમ્યક દર્શન નું કામ કેટલું છે, આટલું જ છે. નિજ સત્તામાં હું પણ થવું, તે પર સત્તાનું હું પણ ઉઠાવી લઈને નિજ સત્તામાં હું પણ કરવું, તે ભેદ જ્ઞાન બીજું કઈ નથી. પર સત્તામાં હું પણ ઉઠાવી અને સ્વસત્તામાં હું પણ કરવાનો પ્રોસેસ, એનું નામ ભેદ જ્ઞાન. નિષેધ આવે સ્વસત્તામાં હું પણ છે તો દીનતા છે, એનો નિષેધ આવે છે. આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં. રાગ શરીર આદિ કોઈ બી અન્ય દ્રવ્ય અન્ય ભાવ, હું નહીં હું નહીં હું નહીં હું નહીં જ્ઞાન માત્ર ભાવ. બસ એ વિધિ નિષેધ છે, ઉડાપણેથી હું પણ ઉઠાવીને અહીંયા હું પણ થાપવું છે, અહીંયાથી ઉઠાવવું છે, અહીંયા થાપેલું થાપવું છે, અહીંયા થાપવું છે. બસ એમાં સ્વપદની આસ્તિક્યતા કરી, હું હું પરિણામો એ સ્વપદની આસ્તિક્યતા કરી, અને સ્વપદ પરિણામ યોગ્ય સ્થાન વિના હોય નહીં, એનું પોતાનું યોગ્ય સ્થાન છે, પોતે જ પોતાનું યોગ્ય સ્થાન છે હું પણ કરવા માટેનું. કાય ચેષ્ટા ત્યાં નથી, ત્યાં કોઈ શરીરની પ્રક્રિયા નથી, વચન ઉચ્ચારણા ત્યાં નથી, એટલે એ તો કાઢી જ નાખ્યું બધું, મન વચન કાયાની ક્રિયાને કાઢી નાખે. કાય ચેષ્ટા ત્યાં નથી, વચન ઉચ્ચારણા ત્યાં નથી, મન ચિંતવન પણ ત્યાં નથી, સીધું જ જ્ઞાનથી જ જ્ઞાનમાં કામ, જ્ઞાનનું જ્ઞાનમાં કામ, મન વચન કાય અને એક કોર મૂક્યા. આત્મપદમાં નિજ પદમાં પોતાની મગ્નતા, સ્વરૂપ વિશ્રામ, આનંદરૂપ પદમાં સ્થિરતા, ચિદાનંદ ચિત્ત પરિણતિનો વિવેક કરવો, આ રીતે એનો વિવેક કરવો, આદર કરવો, ચિદાનંદ નો આ રીતે આદર કરવો, ચિત્ત પરિણતિનો આદર કરવો. વિષય અનુભવ પ્રકાશમાં જણાય એવો છે, અનુભવના પ્રયત્ન ચાલુ કરાવી દે, અનુભવ સંબંધીનો પ્રયત્ન ચાલુ કરાવે, એટલે અમુક હદે આત્મકલ્યાણની તીવ્ર ભાવના, અવગાઢ ભાવના, પરમ અવગાઢ ભાવના થઈ આવો ગ્રંથ હાથમાં લેવો. પોતાના આત્માની રૂચિ અને ભાવના તીવ્ર થઈ જાય ને આ ગ્રંથ હાથમાં લ્યો, પરિણામ ઉપડે, એ રીતે એમને વાત લીધી છે બધી. અને સાદી અનંત કાળ અનંત સુખ ઉત્પન્ન થાય એવું જેનું ફળ, એની ભાવનામાં કચાશ શું કરવા હોય, એની ભાવનાને કચાશ શું કરવા હોય, પૂરી ભાવનાથી પાછળ પડી જવાનું. બહુ મજાની વાત તો એ છે, થોડા કાળમાં ઘણું કામ થઈ જાય, અલ્પકાળમાં છે, વધારે વખત લાગે એવું નથી, નહીંતર પછી ગમે એટલો કાળ જાય તો એમ જ જવાનો છે. બધા બારના આડંબર છે, આટલા શાસ્ત્ર વાંચ્યા, આટલી વખત આમ કર્યું, આટલું આમ કર્યું, આટલું આમ કર્યું, કાંઈ નહીં, આ તો શરીર ચેષ્ટા નથી, મનની વિચારણા નથી, વચનની ઉચ્ચારણા નથી, કાંઈ નથી, ના સીધું આત્મા, આત્માનું આત્માના કામે લાગી ગયો, આત્મામાં આત્મામાં શું. ચિત્ત પરિણતિ ચિદમાં રમે આનંદ ઉપજે, જો આ ચૈતન્ય પરિણતિ ચૈતન્યમાં રમણતા કરશે, આનંદ 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 ઉપજશે. મન દ્વારા વિવેક થયા પછી મન પણ બાજુ રહે, મન દ્વારા એટલા ક્ષોભ સંભાવમાં આ ખ્યાલમાં લઈ લીધા પછી એ મન બાજુ ઉપર મૂકી દેવાનું. એ તો છે, પણ પછી જયારે આ જયારે પોઝિટિવ આખો પુરુષાર્થ ઉપડે એટલે મન બાજુ એરીએ. આમાં કહેશે વાત એવી કરશે કે નિજ પરમાત્માનો પ્રભાવ એવો છે કે એની સમીપ જનારા પરિણામોમાં મન તો પહેલા જ મરી ફીટે છે. એવા શબ્દો વાપર્યા છે, મન તો પહેલા મરી ફીટે છે. શું મન મરી જાય છે? કેમ કે આ તો મનાતીત વિષય છે. મન તો પહેલે ગયું કે જવા દે, જ્યાં સુધી વિકલ્પ ઉપર વજન છે ત્યાં સુધી મન છે. મને આવો વિકલ્પ થયો, મને આવો સારો વિકલ્પ થયો, મને આવો સારો વિકલ્પ થયો, ત્યાં સુધી વિકલ્પ નહીં જાય. પેલા વિકલ્પ ઉપર ચોકડી મૂક, જેમ સંસાર ઉપર ચોકડી મૂકી એમ વિકલ્પ ઉપર ચોકડી મૂક, કે વિકલ્પ થી નિર્વિકલ્પ થવાતું નથી. આગ્રહ સ્વાધ્યાય ચાલો, પણ પેલા તો વિકલ્પ જ હોય ને. જો પેલા વિકલ્પ હોય ને એમાં જે તમારું વજન ગયું ને એ વિકલ્પ કોઈ દી નહીં જાય. અને એટલું લખી લ્યો કે વિકલ્પ થી નિર્વિકલ્પ કોઈ દી નહીં થવાય. વિકલ્પ કારણ અને નિર્વિકલ્પતા એનું ફળ કાર્ય કોઈ દિવસ બનવાનું નથી. એટલે એ વાત જ છોડી દેવાની અને ભૂલી જવાની છે. મન બાજુ રહે, મન પર છે. મન છે એ પર છે, જ્ઞાન નિજ વસ્તુ છે. કેવું સરસ પકડાવે છે. તું વિકલ્પ ને ભૂલી જા, જ્ઞાન ને પકડ, અને એ જ્ઞાન થી જ્ઞાન ને પકડવાનું છે. એ તું નિજ વસ્તુ છે, જ્ઞાન જ નિજ વસ્તુ છે. વિકલ્પ થી જુદો પાડી દીધો સીધો, જ્ઞાન ને વિકલ્પ થી જુ પાડીને પોતે જ્ઞાન માં છે એમ લેવું છે. એવી રીતે વિચારતા મન દુરે છે, સાથી કે પરમાત્મા પદ ગુપ્ત છે તેની મન વ્યક્ત ભાવના કરી ન શકે. પરમાત્મા પદ જે અંદર ગુપ્ત શક્તિ રૂપે છે મને એની ભાવના ન કરી શકે. જ્ઞાનમાં ભાવના ભાવવાની છે, જ્ઞાનમાં જ્ઞાન થી જ્ઞાન વડે ભાવના ભાવવાની છે, મન થી નહીં.
બીજું બધું છોડી અને મન સાથે પણ જો એકત્વ થાય તો
ત્યાં સુધી મન સાથે એકત્વ છે ત્યાં સુધી વિકલ્પ ચાલવાનો, અજ્ઞાન ભાવ ચાલુ રહેવાનો. એમ થશે. અને ઓક સંજ્ઞા વાળાએ તો બહુ ધ્યાન રાખવું પડે. આ તો જેને ઓક સંજ્ઞા ન થઈ ન રહી હોય, સ્વરૂપને ઓળખાણ થઈ હોય, સ્વરૂપ નિશ્ચય થયો હોય, તો પણ એને જ્યાં સુધી એકત્વ હોય ત્યાં સુધી નિર્વિકલ્પ ન થઈ શકે. સૂક્ષ્મ વિકલ્પમાં એકત્વ હોય ત્યાં સુધી નિર્વિકલ્પ ન થઈ શકે. પણ જેને હજી સ્વરૂપની ઓળખાણ ન થઈ હોય એને વિકલ્પ ચડે એને તો વિકલ્પના ઘોડેથી ઉતારવા જ મુશ્કેલ પડે. એને ભૂલ શું થાય છે? ક્યાંક ક્યાંક કસાયમંદ થવાનો. સ્વરૂપની વાત જ એવી છે કે મનથી પણ સ્વરૂપને ચિંતવે ને તો એ કસાયમંદ થાય. કેમ કે અકસાય સ્વભાવની પ્રચંડ શક્તિ છે આત્મામાં, પ્રચંડ સ્વભાવ છે, પ્રબળ કસાય અભાવ. બળવાન બળવાન પણ એ કસાયના નો અભાવ સ્વરૂપ છે, એવું છે એની અંદર. તો એની વાત કરે ને ત્યાં કસાય છે ને એ મંદ પડી જાય. અને કસાય મંદરીએ એટલે ઓક સંજ્ઞા વાળાને એક ખોટો નિશ્ચય થાય છે કે આ મારી રીત સાચી છે. આમ કરતા કરતા જ મને લાભ થવાનો, આમ કરતા કરતા હું કોઈ બી મને લાભ થઈ જશે. અને આપણે હજી તો વિકલ્પ ની સ્થિતિમાં ઉભા છીએ તો વિકલ્પ તો કરીએ ને, આપણે ક્યાં બીજો વિકલ્પ કરીએ, આત્માનો જ કરીએ છીએ. આત્માનો વિકલ્પ કરતા ઘણો સારો રહે છે. એવો સલવાઈ જાય એવો ક્ષણ કાઢવો મુશ્કેલ પડે એવી ખરાબ પરિસ્થિતિ ઉભી થાય. જ્ઞાન દ્રષ્ટિએ તો એ ગ્રહિત મિથ્યાત્મિક ભૂલ છે. કેવી ગ્રહિત મિથ્યાત્મા? કેમ કે રીત ખોટી નક્કી કરી લીધી. પ્રયોજનભૂત વિષયમાં ભૂલો ગ્રહિત મિથ્યાત્મા આવી ગયો. થોડો સારો રસ્તો ને એ એક પ્રકારનો વિપર્યાસ છે. વિકલ્પ થી લાભ થશે, વિકલ્પ કરતા કરતા પામી જવાશે, વિપર્યાસ છે. એ વિપર્યાસ છે. એટલે એમ કે છે કે પરમાત્મા પદ તો ગુપ્ત છે, તેની મન વ્યક્ત ભાવના કરી ન શકે. સાથે કે પરમાત્મા ભાવના કરતા કરતા પરમાત્મા પદ નજીક આવે ત્યારે પરમાત્માના તેજ થી જો અહીંયા જ ઈ જાય, મન પહેલેથી જ મરી ફીટે છે, નીચે જ આવે છે. પરમાત્માના તેજ થી મન પહેલાથી જ મરી ફીટે છે, એવું પરમાત્માનું તેજ છે એમ કે છે. રામચંદ્રજીના પ્રક્રમ આવે છે સીતાજીના સ્વયંવર વખતે મંત્ર પામેલું ધનુષ ઉપાડવાનું હતું કે આ ધનુષ ઉપાડી શકે એની સાથે સીતાજીને લગ્ન કરી દેશું. જનક રાજા એ સ્વયંવર ભર્યો. બળવાનમાં બળવાન, પહેલવાનમાં પહેલવાન જેવા બધા રાજાઓ આવ્યા. પણ એનું તેજ એટલું બધું હતું કે એની આજુબાજુ કરંટ ચાલતો હતો, જેમ વીજળીનો કરંટ થાય. એટલે કોઈ નજીક જાય તો ઉડી નાખવો પડે, ઉડી નાખવો પડે. અડે તો ઉપાડે ને, પણ અડવા જાય ને ત્યાં તો ઉડીને એને ફેંકી દે એવો કરંટ. એને કેટલાય ઉડી ઉડીને પીડ્યા, મોટા મોટા બળિયા બળિયા ઉડી ઉડીને પીડ્યા ને, બીજાની હિંમત બીજા કેટલાક તો હારી ગયા કે આપણે ઉભા જ નથી થવું. એમાં શું, ઉડીને પડે એટલે બધા દાંત કાઢે. જો આ મોટા ઉપાડે કે સીતાજીને વરવા ગયા ભાઈને તો ફેંકી આવેલા, હા. એટલે કેટલાક તો હિંમત જ હારી ગયા કે આપણું કામ જ નથી, આ ઉડીને પીડ્યો જ મારું શું કામ છે. કેટલાક ઉભા જ ન થયા. હા, રામચંદ્રજી ધીર ગંભીર ચાલે ગયા, ઉપાડીને સાહેબ ઝટકો માર્યો હતો ત્રણ કટકા, ઉપાડ્યો નહીં, ઉપાડીને સાહેબ ઝટકો મારી દીધો આસ્તે કરે. એને એનું બળ કેટલું હશે એના, જે મોટા મોટા બળવાન માણસો ઉડી ઉડીને પડતા હતા એને કાંઈ કરંટ જ લાગે નહીં ને. આસ્તે કરીને ઉપાડી લીધું, જેને કાંઈ ટણખલું ઉપાડતા હોય ને, સહેજ ઝટકો માર્યો તો ટુકડા કરી નાખ્યા. એવું આ એવી ચીજ છે કે મન પહેલેથી જ મરી ફીટે છે, એનું તેજ એવું છે. મન તો પહેલેથી જ મરી ફીટે છે. એક તો શું છે, વિકલ્પ ઉપરની ગૌણતા એટલી આવી જાય છે. કહેવાનો મતલબ શું છે, વિકલ્પ ઉપરની ગૌણતા એટલી બધી આવી જાય છે, વિકલ્પને જોતો નથી. સ્વરૂપ લક્ષમાં આવ્યા પછી જે સ્વરૂપની ભાવના ઉત્પન્ન થઈ, જે મન રહિત છે એ વિકલ્પને જોતો નથી. વિકલ્પ હોય તો એની સામું જોતો નથી, વિકલ્પ થાય છે કે નથી થતો એની સામે જોતો નથી. બીજું એક જ વસ્તુ એના ધ્યાનમાં છે, એક જ વસ્તુ એના લક્ષમાં છે, એક જ વસ્તુ એના ભાવનામાં છે. પરિણામ એ બાજુના એટલા વેગથી જાય છે, સંવેગથી જાય છે કે પરમાત્માની ભાવનાના તેજથી મન તો પહેલેથી જ મરી ફીટે છે. સાથે કે શૌર્યવાનના તેજથી કાયમ કાયર સંગ્રામ વિના જ મરે, શૂરવીરના તેજથી કાયર તો લડાઈ કર્યા વિના જ મરી જાય. મરી ગયા આપણે, ભાગો અહીંથી. સૂર્યના તેજથી અંધકાર પહેલેથી જ નાશ થઈ જાય. સૂર્યને અંધારું ઉલેચવું ન પડે, ઉગ્યા પહેલા અંધારું ઉયું જાય, એ તો નક્કી વાત છે કે નહીં? હે, સૂરજ ઉગે ત્યારે અંધારું જાય? નહીં, સૂરજ ઉગ્યા પહેલા અંધારું જાય. કેમ કે પ્રચંડ તેજનો પુંજ છે એ તો, એટલું બધું તેજ ભર્યું છે, એટલું બધું તેજ ભર્યું છે. સામું ન જોઈ શકાય, સૂર્યને સામું જોઈ શકાય? સામું ન જોઈ શકાય. ઉગે ને પછી અંધારું જાય એમ નહીં, ઉગ્યા પહેલા અંધારું ઉગ્યું જાય તેમ જાણવું. આત્માનો ચૈતન્ય પ્રકાશ એવો છે. આપણે ત્યાં દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં, ભો ફાટ્યો. શું કે? ભો ફાટ્યો. તમારે શું કેતા છે હિન્દીમાં? હે, ભો ફટી ગયા. ભો શબ્દ છે, એક જ શબ્દ છે. 6 વાગે સૂરજ ઉગવાનો હોય તો 4:45 વાગે 5:30 વાગે ફો ફાટ્યો એમ કે અંધારું ન રહે, બધું દેખાવા માંડે. જે અંધારામાં નતું દેખાતું એ બધું દેખાવા માંડે. સૂરજ તો પછી ઉગશે. કેમ કે તેજનું બિંબ છે એ તો. એટલું બધું આત્મામાં બેસુમાર સામર્થ ભર્યું છે, બેહદ સામર્થ ભર્યું છે કે એના સમીપના પરિણામો મનને મારી નાખે છે. એટલે શાસ્ત્રકારોએ તો આપણે ગુજરાતી ભાષામાં, હિન્દીમાં એ નથી નાન્યતર જાતિ, ગુજરાતી ભાષામાં આવી 3 જાતિ છે, નર, નારી અને નાન્યતર. નાન્યતર એટલે નર, નર પણ નહીં ને નારી પણ, નપુસક જેને કહે છે. મન કેવું કહેવાય છે, મન કેવી નહીં ને મન કેવો પણ નહીં. તમારે મન, તમારે શું હિન્દીમાં કેવી રીતે મનને બોલે છે? મન કેસા હે તો પુરલિંગ બોલે છે. મન કેસા હે બોલે ને, મન કેસા હે તો પુરુષવાચક છે ને. મન કેસી હે નથી બોલતું, મન કેસા હે. અમારે મન છે ને એ નપુસક બોલાય છે. મન કેવું તો કે તો આમ થયું નપુસક હતું કે ના, એમાં છે ને એ ભાષામાં 2 જ જાતિ છે, નર નારી 2 જ જાતિ છે. ત્યાં નાન્યતર જાતિ જ નથી ભાષામાં, કોઈ શબ્દમાં નથી, કોઈ શબ્દમાં જ નથી. એનું વ્યાકરણ એટલું ટૂંકું છે. આમાં 3 જાતિ છે. એટલે આપણે ગુજરાતીમાં તો એમ જ કહેવાય છે કે મન તો અમથું ન પૂછો કે તું તો મરી જ જાય ને આત્મા ભાઈ. તો ભાષામાં, હિન્દી ભાષામાં 1-2 ખામી છે મોટી. એક નાન્યતર જાતિ નથી, બીજું આત્માને સ્ત્રીલિંગ વાપરે છે આત્મા માટે. ની ખૂંચે છે મને, આત્મા કેસી હે, આપકી આત્મા કેસી હે એમ બોલે. આપણે એમ કે આત્મા કેવો છે, આત્મા તમારો આ આત્મા કેવો એમ કહીએ. આપણે પુરલિંગ વપરાય છે, એ લોકોમાં સ્ત્રીલિંગ વપરાય છે. બરાબર નહી એમ કે ભાષા બરાબર ન લાગે આપણને, ફોર્સ ન આવે. પછી લખે ચિદાનંદ ની ભાવનાથી ચિત્ત પરિણતિ શુદ્ધ થાય છે. ચિદાનંદ ની ભાવનાથી ચિત્ત પરિણતિ શુદ્ધ થાય છે, નિર્મળ પરિણતિ થતી જાય છે. જેટલું ચિદાનંદ સ્વરૂપ ની ભાવના ભાવે પરિણતિ શુદ્ધ થતી જાય છે. આનંદ છે ને એનું મોટું આકર્ષણ છે, સૌથી વધારે આકર્ષણ તો આનંદ નું છે. આમ તો શું છે, ભાવના નિર્વિકલ્પ સ્વરૂપ ની ભાવના મનને એકો રાખીને ભાવતા ભાવતા સ્વસંવેદન થાય છે. સ્વસંવેદન થાય છે એટલે ભાવના છે એ વેદન પરિણતિ થઈ જાય છે. ભાવના માંથી વેદન ની પરિણતિ થઈ જાય છે, સ્વસંવેદન ની પરિણતિ. એ સ્વસંવેદન ની પરિણતિ છે એને સ્વરૂપ સંચેતન કહેવાય છે શાસ્ત્ર ભાષામાં. શું કહેવાય છે? સ્વરૂપ સંચેતન. એટલે સંચેતન એટલે જાગૃતિ, સંચેતન એટલે જાગૃતિ. આત્મામાં આત્માની એટલી જાગૃતિ છે કે આત્મા આત્માને ચેતે છે, પછી ચેતવા યોગ્ય પોતેને ચેતે પણ પોતે છે. એમ ચેતન પોતાને ચેતે છે. એ ચેતતા 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 પૂરો શુદ્ધ થઈ જાય. એનો એક શ્લોક છે સમયસારમાં કે સ્વરૂપ સંચેતનયા જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે. 224 નંબરનો શ્લોક છે અમૃતચંદ્રાચાર્ય. સ્વરૂપના સંચેતન થી જ્ઞાન અતિ શુદ્ધ એટલે કેવળ જ્ઞાનપણે થઈ જાય છે. અને જો સાતમા ગુણ સ્થાનથી શ્રેણી માંડી આઠમા ગુણ સ્થાને આગળ ચડ્યો એ સ્વસંવેદન છે. એ સ્વસંવેદનથી કેવળ જ્ઞાન થઈ ગયું, સ્વસંવેદનની ડિગ્રી વધતી ગઈ. ઉપયોગ સ્વરૂપમાં લીન થયો સ્વસંવેદન, પણ એ શુદ્ધોપયોગ. એ સ્વસંવેદને જોર પકડ્યું ડિગ્રી વધતી ગઈ કેવળ જ્ઞાન અંતર્મૂળ. સ્વરૂપ સ્વસંચેતનયા જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે, કેવળ જ્ઞાન થઈ જાય. એવું ચિદાનંદની ભાવનાનું કામ એવું છે. એટલા માટે કૃપાળુદેવ એમ દીધું કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એમને પોતાની ભાષામાં દીધું, આપણે આમની ભાષામાં દીધું. અમૃતચંદ્રાચાર્ય અમૃતચંદ્રાચાર્યની ભાષામાં, બધાની ભાષામાં વાત એક છે પણ મૌલિકતા બધાની જુદી જુદી છે, વિશેષતા જુદી છે દરેકની. આશય અને તત્વ એક જ છે.
સનાતન દિગંબર હે ધર્મનો જય જય.